ष्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरो रुवा सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः शितगिरिसमोऽस्या कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुरि लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं मया त्वमेव माता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेष्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि
ગીતાના છઠ્ઠા અધ્યાયના અધ્યાત્મ યોગની અંદર ભગવાને યોગની વ્યાખ્યા આપી દીધી. યોગમ આત્મ વિશુદ્ધ એ પહેલા પણ કહ્યું હતું અને દુઃખ સંયોગ વિયોગમ યોગ ન સંગનિતમ, સર્વ પ્રકારના દુઃખોનો જે સંયોગ જીવને અવિદ્યાને લીધે થયો છે તે સંયોગનો વિયોગ થઈ જાય, એટલે કે સુખનો પાછો સંયોગ થઈ જાય. દુઃખોનો જે સંયોગ થયો છે તેને બદલે સુખોનો સંયોગ થઈ જાય તે યોગ કહેવાય છે. યોગ એટલે મળવું, મિલન, પુનર્મિલન, જે પોતાનું સ્વરૂપ એ સ્વરૂપનો અનુભવ સામાન્ય રીતે સાધકને થતો નથી, એ સ્વરૂપના અનુભવ અથવા સાક્ષાત્કારને માટે સાધક પ્રયત્નો આદરે છે, એને માટે સાધનાત્મક અભ્યાસક્રમનો આરંભ આનંદ લે છે. તે સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લઈને આગળ વધીને સાધક છેવટે પોતાના સ્વરૂપનો અનુભવ કરે, એ યોગ પાછો એનો, સ્વરૂપની સાથે સદાય વિયોગ મટી જાય. આ જે અવસ્થા છે યોગની, પરમાત્માના પુનર્મિલનની, અથવા તો પોતાનું જે સ્વરૂપ છે સ્વરૂપના સાક્ષાત્કારની, એ ભૂમિકાને અનુભવવાને માટે ભગવાને યોગની ભલામણ. એટલે યોગ એક સિદ્ધિ પણ છે અને યોગ એક સાધના પણ છે, બંને છે. સિદ્ધિ સાધ્ય પણ છે અને સાધન પણ છે. જ્યારે આપણે સાધ્યની દ્રષ્ટિએ વિચાર કરીએ ત્યારે પણ યોગ શબ્દનો અર્થ કરવામાં આવે છે કે જે સાધવાનું છે તે સધાઈ જાય, યોગ એટલા માટે છે. યોગ થઈ ગયો, જે સાધ્ય હતું તે સાધ્ય સાંપડી ગયું એટલે યોગ થઈ ગયો એ સાધ્યનો. અને સાધ્યને પ્રાપ્ત કરવાને માટેનું જે સાધન હતું, જે સવિશેષ અભ્યાસક્રમ હતો, તે પણ યોગ છે. ભગવાન કહે છે કે આની પ્રાપ્તિ, જે પરમાત્માનો સાક્ષાત્કાર છે, પરમાત્માના સાક્ષાત્કારની પ્રાપ્તિને માટે ચિત્તને ઉપરામ કરીને, ચિત્તને વધારે ને વધારે અંતર્મુખ બનાવીને, પોતાની અંદર જે આત્માની આભા અથવા ચેતના છે તે આત્માની આભા અથવા ચેતનાનું અનુસંધાન સાધવું જોઈએ. અને એને માટે ભગવાને સમાધિને સાધન બતાવ્યું. ઉપરામ થઈ જાય છે મન ધ્યાન કરતા કરતા, જેમ જેમ અભ્યાસ વધતો ચાલે છે તેમ તેમ મન ઉપરામતા ધારણ કરી જાય છે અને પછીથી સર્મસ્ત સંસારને ભૂલી આજુબાજુના વાયુમંડળનું વિસ્મરણ કરી, દેહનું પણ વિસ્મરણ કરી, ઇન્દ્રિયોના અને મનના વ્યાપારોને પરિત્યાગીને તે મન પરમાત્મા તરફ અભિમુખ બનીને પરમાત્મા તરફ અનવરત રીતે વહેતું થઈ જાય તો અસ્ખલિત રીતે અનવરત રીતે પરમાત્મા તરફ વહેનારું જે મન છે તે છેવટે એકાગ્રતાનો અતિરેક થતા સમાધિ અવસ્થામાં ડૂબી જાય. અને તેવી વખતે ભગવાન કહે છે કે માનવને પરિપૂર્ણ શાંતિની પરિપૂર્ણ આનંદની અનુભૂતિ થાય છે. હવે જે સુખ અને શાંતિને શોધવાને માટે માનવો સંસારના બાહ્ય વિષયો અથવા પદાર્થો તરફ ગતિ કર્યા કરે છે, પ્રવૃત્તિ કર્યા કરે છે અને જીવન પર્યંત શોધ કરે છે, શાંતિને મેળવવાને માટે જુદી જુદી જાતના ઉપચારો કરે છે, જુદી જુદી જાતના સાધનોને અજમાવે છે અને છતાં પણ એ શાંતિ માનવને પ્રાપ્ત થતી નથી. કોઈક વાર પ્રાપ્ત થાય છે તો થોડા વખત સુધી સંજોગો સાનુકૂળ હોય ત્યાં સુધી ટકે છે. ભગવાન જે શાંતિની વાત કરે છે, જે શાંતિ પરમાત્માની સાથેનું અનુસંધાન સાધવાથી સાધકને સાંપડે છે, જે આનંદ પરમાત્માની સાથેના અનુસંધાનને પરિણામે પરમાત્માનો જે અનુભવ થાય છે તેને લીધે પ્રાપ્ત થાય છે, અનુભવાય છે, એ શાંતિ અને તે આનંદ જેની ભગવાન ગીતાના 6 અધ્યાયમાં વાત કરી રહ્યા છે, તે શાંતિ અને તે આનંદમાં અને સામાન્ય રીતે સંસારની અંદર જે શાંતિ અને જે આનંદનો ઉપભોગ માનવો કરે છે તે શાંતિ અને આનંદમાં આકાશ અને પાતાળનો તફાવત છે. સંસારના સામાન્ય મનુષ્યો અને અસામાન્ય મનુષ્યો જે શાંતિ અને આનંદને અનુભવે છે તે શાંતિ અને આનંદ બાહ્ય પદાર્થો પર નિર્ભર છે, બાહ્ય વાતાવરણ પર નિર્ભર છે, બહારના સંજોગો પર આધાર રાખે છે. હવે પરિસ્થિતિ જો અનુકૂળ હોય તો આનંદનો અનુભવ થાય, પણ પરિસ્થિતિ જો પ્રતિકૂળ થઈ જાય તો આનંદનો અનુભવ ના થાય. શરીર સ્વસ્થ હોય, નિરોગી હોય તો આનંદનો અનુભવ થાય, પણ શરીર જો રોગયુક્ત બની જાય અને અસ્વસ્થતા ધારણ કરે તો કેટલીક વાર આનંદ ચાલ્યો પણ જાય. કેટલીક વાર શાંતિને અનુભવનારનું મન અશાંત બની જાય. ધન બરાબર હોય, આર્થિક સ્થિતિ બરાબર હોય તો આનંદ અથવા શાંતિને અનુભવી શકાય, પરંતુ તે ન હોય તો એના અભાવમાં અશાંતિનો અનુભવ સહજ રીતે થઈ જાય છે. પોતાના પ્રિયજનનો યોગ જ્યારે થાય, સંયોગ થાય, તે વખતે આનંદનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, પરંતુ પ્રિયજનનો વિયોગ જો થઈ જાય તો પછીથી એનો આઘાત અથવા પ્રત્યાઘાત એટલો બધો પ્રબળ પડે કે પાછું મન અશાંત બની જાય, પાછી શાંતિ હોય તે શાંતિનો નાશ પણ થઈ જાય. એટલે અત્યારે જે શાંતિ અને જે આનંદ અથવા જે પ્રસન્નતાનું દર્શન સંસારની અંદર સામાન્ય અસામાન્ય મનુષ્યોના જીવનમાં દેખાય છે તે દર્શન તો અસ્થાયી છે, પદાર્થો પણ નિર્ભર, બાહ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખનારું છે. ભગવાન તેવી શાંતિની વાત કરતા નથી, ભગવાન તેવા આનંદની વાત કરતા નથી. એ શાંતિ અને આનંદને સંક્ષેપમાં આપણે ઓળખાવવા હોય તો પરનિર્ભર એવી રીતે કહી શકાય. જે પરના ઉપર, બીજાના ઉપર નિર્ભર છે, પોતાના ઉપર નિર્ભર નથી, બીજાના ઉપર આધાર રાખવો પડે છે જે શાંતિ આનંદને અનુભવવા માટે, તો તે પરનિર્ભર આનંદ પરનિર્ભર શાંતિ છે. પણ ગીતાના 6 અધ્યાયમાં ભગવાન જે શાંતિ અને જે પ્રસન્નતાનો વર્ણન કરે છે તે શાંતિ અને તે પ્રસન્નતા આત્મનિર્ભર છે, આત્મા ઉપર જ નિર્ભર. માનવ એકલો હોય અને બહારની પરિસ્થિતિ અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય તો પણ શાંતિ અને આનંદને અનુભવી શકે છે, કારણ કે શાંતિ અને આનંદને મેળવવા માટે તેણે બાહ્ય પદાર્થો તરફ તાકવું પડતું નથી, બાહ્ય પદાર્થો પર આધાર રાખવો પડતો નથી અથવા બહારના સંજોગોનો પણ આધાર રાખવો પડતો નથી. સંજોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પરિસ્થિતિ અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય, વિરોધાભાસી હોય તો પણ, સમ હોય અથવા વિષમ હોય તો પણ, અને ભૌતિક સાધનો સંપૂર્ણપણે પ્રાપ્ત થતા હોય અથવા ન થતા હોય તો પણ, શરીર સ્વસ્થ હોય અથવા અસ્વસ્થ હોય, પ્રિયજનોનો યોગ થતો હોય અથવા વિયોગ થતો હોય, જન્મના પ્રસંગો હોય, લગ્નના પ્રસંગો હોય, મરણના પ્રસંગો હોય, ગમે તેવા વિપરીત પ્રસંગો હોય તો પણ તે શાંતિની સમતુલા એક સરખી રહે છે, તે આનંદ અખંડ રહે છે. કારણ કે યોગીએ તે આનંદને, તે શાંતિને પોતાની અંદરથી પ્રાપ્ત કરેલા હોય છે. એણે જે આત્માની અંદર ડૂબકી મારી આત્મદર્શન કરવાને માટે, પોતાના સ્વરૂપની શોધ કરવાને માટે કે મારું વાસ્તવિક સ્વરૂપ શું, શરીરની અંદર જે ચેતના છે, શરીરની અંદર જે પરમ સત્તા છે, શરીરની અંદર જે પરમ ચૈતન્ય છે, એ પરમ ચૈતન્ય કેવું છે, ક્યાં છે, ખોજ એણે આરંભી યોગની સાધના દ્વારા. અને છેવટે તે ખોજ કરતા કરતા આત્માનું અનુસંધાન સાધ્યું, એના પરિણામે જેને શાંતિ સાંપડી, પોતાના મૂળભૂત સ્વરૂપના સાક્ષાત્કારને પરિણામે જે શાંતિ એને સાંપડી, તે શાંતિને માટે એણે કોઈ બહારના પદાર્થો ઉપર આધાર રાખવો પડ્યો નહીં, કોઈ બહારની પરિસ્થિતિને મહત્વની માનવી પડી નહીં, કેવલ પોતાના પર જ આધાર રાખવો પડ્યો. તે શાંતિ તો મનને સાત્વિક બનાવવાથી, મનને સદગુણી કરવાથી, મનને સત્કર્મોના સુસંસ્કારોથી સંપન્ન બનાવવાથી એને પ્રાપ્ત થયેલી છે. અને તે શાંતિ પોતાની અંદરથી પ્રાપ્ત થયેલી છે, આત્માના અનુભવને પરિણામે પ્રાપ્ત થયેલી છે. એટલે એ શાંતિને પોતાના ઉપર આધાર રાખનારી શાંતિ કહેવામાં આવે છે, આત્મનિર્ભર શાંતિ. અને આત્મનિર્ભર શાંતિ એકવાર પ્રાપ્ત થયા પછીથી બાહ્ય સાધનો, સામગ્રીઓ અથવા પદાર્થો પર નિર્ભર કરતી નથી, એટલા માટે અખંડ રહે છે, સનાતન રહે છે, શાશ્વત. યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી એ શાંતિ અનુભવાતી થાય ત્યાં સુધી શાંતિ અનુભવાય છે. માનવ અથવા સાધક જ્યાં સુધી સંસારમાં શ્વાસ લેતો હોય ત્યાં સુધી એ શાંતિનો અનુભવ કરે. સામાન્ય મનુષ્યોની શાંતિ નાની નાની વાતમાં ચાલી જાય છે. કાશીની અંદર ત્રિલંગ સ્વામી નિવાસ કરતા હતા તો ત્રિલંગ સ્વામીની પાસે એકવાર એક રાજા ગયા હતા એમના દર્શન કરવાને માટે. ત્રિલંગ સ્વામી રાજાને જોઈને પ્રસન્ન થયા, શાંત થયા. એ રાજા વારંવાર એમના દર્શન કરવાને માટે આવતા હતા. ગંગાની અંદર ત્રિલંગ સ્વામી હોડીમાં બેસીને એ રાજાના આગ્રહથી વિહાર કરતા. રસ્તામાં એ રાજાએ પોતાને જે તલવાર ભેટ મળી હતી અંગ્રેજો પાસેથી, પોતાની વીરતાના પારિતોષિક રૂપે તેની પ્રશંસા કરી. તો ત્રિલંગ સ્વામીએ કહ્યું કે તમને આટલો બધો આનંદ થાય છે આ તલવારની વાત કરવાથી? તો કે આ તો પારિતોષિક છે, પારિતોષિક હોય એટલે મને પ્રસન્નતા કેટલી થાય, એની સ્મૃતિથી પ્રસન્નતા થાય છે, એને જોવાથી પ્રસન્નતા થાય છે, બીજાને બતાવું તો પ્રસન્નતા થાય છે. એટલે ત્રિલંગ સ્વામીએ પછી કહ્યું કે જરા જોવા દો કેવી તલવાર છે. એ તલવારને લીધી પોતે, અને લીધા પછી ગંગાજીની અંદર નાખી દીધી. એટલે જે પ્રસન્નતાનો અનુભવ થોડા જ વખત પહેલા રાજાને થતો હતો, એ પ્રસન્નતાને બદલે અપ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો. રાજાને ખેદ થયો, ઉદ્વિગ્નતા, મોં પડી ગયું, એકદમ વિશીર્ણ બની ગયું. એટલે રાજાને જોઈ અને ત્રિલંગ સ્વામી ચૂપ રહ્યા, ખાસ કઈ બોલ્યા નહીં. રાજાએ કહ્યું કે અમારી તલવારને તમે ગંગામાં નાખી દીધી. ત્યારે ત્રિલંગ સ્વામીએ શાંતિથી પોતાનો હાથ ગંગાના અગાધ પાણીમાં નાખ્યો, હોડીમાં બેઠે બેઠે, અને એકને બદલે બે તલવારો એમના હાથમાં આવી. બે તલવારો, એક જ જાતની તલવારો, એક જ જાતના રૂપ રંગ આકારવાળી. એટલે રાજાને એમણે કહ્યું કે આમાં જે તમારી તલવાર હોય તેને તમે લઈ લો. રાજા તો કઈ ઓળખી શક્યો નહીં. મારી તલવાર કઈ? બે તલવાર. બે તલવારમાં મારી તલવાર કઈ? એને કઈ ખબર પડી નહી. ત્યારે ત્રિલંગ સ્વામીએ કહ્યું કે જેને ઓળખવામાં પણ આવતું નથી એની અંદર આટલું બધું મમત્વ જીવ કરે છે, મારું મારું કર્યા કરે, અને જે મારું છે તેને ઓળખી શકતો નથી, મારું છે તેને સદાને માટે સાચવી શકતો નથી, મારું છે તેને મૂકીને એને ચાલવું પડે છે, અને છતાં પણ મમતાની કેટલી બધી ગાંઠ એ વાળે છે કે જેને મારું માને છે તેની પાસે હોય છે તો સુખાનુભવ એને થાય છે, અને જો એની પાસેથી ચાલ્યું જાય છે, વિદાય થાય છે, તો એનો આનંદ શોકની અંદર પરિણતિ પામે છે. આ પ્રકારે માનવનું અજ્ઞાન છે અને એને લીધે સુખ દુઃખનો અનુભવ સંસારમાં કરે છે. પછી એક તલવાર પોતાના હાથમાં લઈ એને ત્રિલંગ સ્વામીએ રાજાને આપી કે તમારી તલવાર આ છે, આ બીજી જે વધારાની તલવાર છે તે હું ગંગાની અંદર પ્રવાહિત પાછો કરી દઉં છું. આવી તો અનેકો તલવારો યોગ વિદ્યાથી યોગીઓ બહાર કાઢી શકે છે, અને અનેકો તલવારો આવી રીતે યોગ વિદ્યાથી વળી પાછી પ્રવાહિત પાણીમાં પણ કરી શકાય છે, અદ્રશ્ય પણ કરી શકાય છે. તો આ વસ્તુઓની અંદર મમતા રાખીને એ વસ્તુઓનું સ્મરણ કરીને અહંકારી બનવાની આવશ્યકતા નથી. પરમાત્માની અંદર જ મનુષ્ય પોતાના પ્રેમને કેન્દ્રિત કરવો જોઈએ અને જેમ બને તેમ પરમાત્માની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનિત્ય પદાર્થોનું જે મમત્વ છે તે મમત્વ માનવને દુઃખી કરે છે, પણ જે નિત્ય પદાર્થનું મમત્વ છે, પરમાત્મા જ નિત્ય છે, પરમાત્મા સિવાય કાંઈ નિત્ય છે જ નહીં, તો જે નિત્ય પદાર્થનું મમત્વ, નિત્ય પદાર્થની પ્રીતિ, નિત્ય પદાર્થમાં આસક્તિ જે છે અને નિત્ય પદાર્થનું અખંડ અનુસંધાન છે, તે માનવને સાચા અર્થમાં સુખી કરે છે, માનવને સાચો આનંદ પૂરો પાડે છે. એ જ મોટામાં મોટો લાભ છે. સંસારમાં જો સૌથી મોટો લાભ કોઈ પણ હોય તો આત્મલાભ છે. આત્મલાભ જે છે તે આત્મલાભ માનવની જન્મો જન્મની દરિદ્રતાને દૂર કરે છે અને શાંતિ આપે છે. પોતે આત્મદર્શન કરવાની પ્રવૃત્તિ આદરવી અને પોતાની આજુબાજુના જગતની અંદર જે અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવોની અંદર પણ પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે એમ માની એ જીવોને સુખી કરવાને માટે, શાંતિ પ્રદાન કરવાને માટે, પ્રગતિનો પંથ બતાવવાને માટે જેટલું બને તેટલું કર્તવ્ય કરી છૂટવું, આ જ શાંતિનો સાચો માર્ગ છે. અને તે ભગવાને ગીતાની અંદર પ્રદર્શાવેલો છે. તો ભગવાન જે શાંતિની વાત કરી રહ્યા છે, જે સુખની વાત કરી રહ્યા છે, જે આનંદની વાત કરી રહ્યા છે, તે સુખ, તે શાંતિ, તે આનંદ પોતાની અંદરથી પેદા થનારું સુખ, પોતાની અંદરથી પેદા થનારી શાંતિ, પોતાની અંદરથી ઉત્પન્ન થનારો આવિર્ભાવ પામનારો આનંદ છે કે જે આનંદ પ્રાપ્ત થયા પછીથી કદી પણ એનો નાશ થતો નથી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. જે સ્થિતિમાં, જે અવસ્થા વિશેષમાં બેસવાથી, પ્રવેશ કરવાથી મોટામાં મોટું દુઃખ આવે તો પણ ન વિચાલ્યતે. ભગવાન કે છે યોગી ચલાયમાન બનતો નથી, સમાધિ અવસ્થામાંથી પણ ચલાયમાન બનતો નથી અને જાગૃતિ અવસ્થામાં પણ ચલાયમાન બનતો નથી. જેને આ શાંતિ પ્રાપ્ત થઈ ગઈ છે તેવો યોગી, કોઈ એનું અપમાન કરે તો પણ એને દુઃખ થતું નથી, કોઈ એનું માન કરે તો પણ એને અહંભાવ થતો નથી, લાભ થાય તો પણ એ અતિશય પ્રસન્ન બનતો નથી, અને શોક થાય અથવા તો નુકસાન થાય તો પણ ઉદ્વિગ્ન બનતો નથી. એનું મન હંમેશા એક સરખું સ્થિર રહે છે, એક સરખું શાંત રહે છે. કારણ કે શાંતિ અને આનંદનો પ્રવાહ પોતાની અંદરથી જે પેદા થયેલો છે તે પ્રવાહની અંદર એ નિત્ય નિરંતર સ્નાન કર્યા કરે છે. હિમાલયની અંદર સિદ્ધ બાબા સુંદરનાથજી એક મહાત્મા પુરુષ થઈ ગયા છે. સિદ્ધ બાબા સુંદરનાથજી બદ્રિકાશ્રમમાં નિવાસ કરતા હતા. બદ્રિકાશ્રમના પુણ્ય પ્રદેશની અંદર જ્યારે પણ મંદિર ઉઘડતું ઉનાળાના દિવસોમાં, ત્યારે જે જે દર્શનાર્થીઓ ત્યાં જતા તે બધા જ દર્શનાર્થીઓ सिद्ध बाबा सुंदरनाथ जी ना दर्शन करता हता। बद्रीनाथ नु जे पवित्र मंदिर छे ते मंदिर नी सामे अलकनंदा नदी छे। अलकनंदा नदी ने सामे कांठे वळी पाछी विशाल जग्या छे। अत्यारे तो त्यां घणा मकानो थई गया अने नवा नवा मकानो थता जाय छे। परंतु अलकनंदा नदी ने सामे कांठे एक पत्थर छे, शिला छे, अने एनी पासे एक नानू सरखू वृक्ष छे। सिद्ध बाबा सुंदरनाथ जी आ शिला ऊपर बेसता हता। कोई मकान मां वास करता, कोई कपड़ों पण पहेरता लो। बद्रिकाश्रम मां एटली बधी ठंडी पड़े छे, लगभग 11,000 फीट नी ऊंचाई पर समुद्र सपाटी थी बद्रिकाश्रम आवे। एक बाजु नर पर्वत, एक बाजु नारायण पर्वत। नर ने नारायण बन्ने पर्वतोनी वच्चे बद्रिकाश्रम वसेलू छे। अने नर नारायण पर्वतोना शिखरो बरफ थी आच्छादित थयेला उनाळामां पण आपणे जोईए छे। तो त्यां आगळ सुंदरनाथजी बेसता हता, मकानमां पण रहेता नहोता। અને જ્યારે જોઈએ ત્યારે એમનું મન ઉપરામ થયેલું હોય, શરીરનો ભાન જ જાણે કે ન હોય, અખંડ સમાધિ અવસ્થામાં ડૂબેલું મન બાહ્ય શરીરની અવસ્થાનો, શરીરના ભાનનો પરિત્યાગ કરીને આત્માના અતલ ઊંડાણોમાં ડૂબેલું રહેતું હતું। વરસાદ વરસતો તો પણ સુંદરનાથજી બેઠેલા જ રહેતા। ભયંકર ઠંડી પડતી હોય, બરફ પડતો હોય, તો પણ સુંદરનાથજી બેઠેલા જ હતા। માણસો દર્શન કરવા માટે જતા હતા અને દર્શન કરી અને પછીથી થોડો વખત બેસીને વિદાય થતા હતા। સુંદરનાથજીની સમાધિ જો છૂટી હોય તો સુંદરનાથજી પોતાના નેત્રો ખોલતા, બોલતા કાંઈ નહીં, પોતાના નેત્રો ખોલતા બેસી રહેતા થોડો વખત, અને થોડા વખત પછી વળી પાછા પોતાના નેત્રોને બંધ કરતા। આત્મલીન અવસ્થા, આત્મરત અવસ્થા સિદ્ધ બાબા સુંદરનાથજીની હતી। ઘણા માણસોને થાય કે આવા મહાત્માઓથી સમાજનું શું કલ્યાણ, આવા મહાત્માઓ તો હિમાલયમાં બેસી રહ્યા હોય, આબુમાં બેસી રહ્યા હોય, ગિરનારમાં બેસી રહ્યા હોય, નર્મદા કાંઠે કોઈ એક ઠેકાણે રહેતા હોય, એનાથી કાંઈ સમાજને કે રાષ્ટ્રને કે માનવ જાતિને લાભ થાય, પોતે મુક્ત બની ગયા, પોતે પૂર્ણ થઈ ગયા, પોતે સિદ્ધ થઈ ગયા, પછી કઈ લાભ થાય એ કઈ આપણને કામ લાગે ખરા? આપણે એવું માનીએ છીએ કે બહારથી જે કામ લાગતા દેખાય છે તે જ કામ લાગે છે, આમ આપણે માનીએ છીએ। કારણ કે આપણું જ્ઞાન સીમિત છે, આપણી અનુભૂતિ અલ્પ છે, એટલે આપણે સ્થૂલ નજરે જોવા ટેવાયેલા છીએ કે સ્થૂલ નજરે જોતા જે પ્રવચનો કરતા દેખાય છે તે કામ કરે છે એમ આપણને લાગે છે। સ્થૂળ નજર પછી એ પ્રવચનો ચૂંટણી પ્રવચનો હોય તોય વાંધો નહીં, પણ કરતા દેખાય છે તે કામ કરે છે એમ લાગે છે। અથવા બાહ્ય દ્રષ્ટિએ જોતા જે લેખન કાર્ય કરતા દેખાય છે તે કંઈક સમાજનું કાર્ય કરતા હોય તેમ લાગે છે। બાહ્ય નજરે જતા મોટા મોટા ઉદ્યોગો ચલાવતા લાગે છે તે કંઈક સમાજનું કાર્ય કરતા હોય તેમ લાગે છે। બાહ્ય નજરે જોતા જે સત્તાના સૂત્રો સંભાળતા હોય એવા જે માણસો નાના અથવા મોટા છે તે કંઈ કાર્ય કરતા હોય તેમ આપણને લાગે છે। અથવા તો આપણા વિશ્વવિદ્યાલયો અથવા આપણી શિક્ષણ સંસ્થાઓ એની અંદર જે કાર્ય કરતા હોય તે કાર્ય કરે છે તેવું આપણને લાગે છે। અને જે એક ઠેકાણે બેસી રહ્યા હોય છે, આવી રીતે કોઈ આગા પાછા થતા ન હોય, ફરતા ન હોય, અને બાહ્ય રીતે કોઈ કાર્ય કરતા દેખાતા ન હોય, તે કાર્ય નથી કરતા તેમ આપણને લાગે છે। પણ આપણી એ માન્યતા ખોટી છે। શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે કાર્યને તમે અમુક રીતે જોવા જ ટેવાયેલા છો, એટલે અમુક રીતે જો કાર્ય થતું હોય તો કાર્ય થાય છે એવું તમે માનો છો, પણ અમુક રીતે કાર્ય થતું હોય તો એ કાર્ય થાય છે તેવું તમે સમજી શકતા જ નથી। કાર્ય કેટલી બધી રીતે થાય છે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે। કાયેનો શરીરથી કામ થાય, કાયેનો મનસા મનથી કામ થાય। એક યોગી એક ઠેકાણે બેસી ગયો હોય, સંકલ્પથી કામ કરે છે, સંકલ્પ। અત્યારે તમે જોજો કે કોઈ હિપ્નોટિસ્ટ હોય, હિપ્નોટિઝમનો પ્રયોગ એને સારી રીતે સિદ્ધ કરી દીધો હોય તો હિપ્નોટિસ્ટ બેસી રહે, એને બહુ દોડાદોડ ન કરવું પડે, પણ એનો સંકલ્પ એટલો બધો બળવાન બની જાય તો એ સંકલ્પના આંદોલનો એવા પ્રવાહિત કરે છે કે રસ્તે ચાલનારા માણસો કોઈ હોય તો એ સંકલ્પથી પ્રભાવિત થઈને પાછા વળી જાય છે, હિપ્નોટિઝમના સંકલ્પને અનુસરે છે અને હિપ્નોટિસ્ટ જે હોય છે એની પાસે જાય છે. પછી હિપ્નોટિસ્ટ પોતાના સંકલ્પ પ્રમાણે તે માણસોને પોતાની પાછળ લઈ જાય અને ધારેલું કામ એમની પાસે કરાવે છે. હિપ્નોટિસ્ટ ઉભો હોય અથવા બેઠો હોય અને કોઈ માણસ બેઠો હોય તો હિપ્નોટિસ્ટ સંકલ્પ જ કરે, બોલે કઈ નહીં. પ્રવચન કલાક, બે કલાકના, ચાર કલાકના, છ કલાકના ન કરતો હોય, બોલતો કઈ ન હોય, ખાલી હાથનો આમ ઇશારો જ કરે. અને કેટલીક વાર તો હાથનો ઇશારો પણ ન કરે તો ઘણી વાર એ માણસને એમ થાય કે હવે મારે ઊંઘી જવું જોઈએ. તંદ્રા એકદમ આવવા માંડે અને થોડી વારમાં ઘેન જેવું લાગે મનમાં ને આંખમાં, આંખ બંધ કરે, લાંબો થઈને સૂઈ. પછી હિપ્નોટિસ્ટ તેને એનું જે અજ્ઞાત મન હોય, સૂક્ષ્મ મન, તેની સાથે વાર્તાલાપ કરીને જે છાની છપની માહિતી હોય તે બહાર કાઢે છે. પછી હિપ્નોટિસ્ટ જયારે પોતાનો પ્રભાવ સંકેલી લેવા માંગે ત્યારે માણસ પાછો જાગ્રત થયો આપોઆપ. હિપ્નોટિસ્ટે તો બીજું કઈ કર્યું જ નહીં, બોલ્યો નહીં, કશું જ ના કર્યું, સંકલ્પથી જ કેવલ અભિનય માત્રથી એનું મન. માનસિક આંદોલનો એટલા બધા બળવાન હતા, એ આંદોલનોનો પ્રયોગ સારો અથવા નરસો બંને પ્રકારનો પ્રયોગ થઈ શકે જે પ્રકારનો હિપ્નોટિસ્ટ હોય. સ્વાર્થ માટે પણ પ્રયોગ કરી શકે પોતાની શક્તિનો, પરમાર્થ માટે પણ કરી શકે અને તે રીતે તેના પ્રત્યાઘાતોનું દર્શન આપણને થાય. પ્રાર્થના છે, પ્રાર્થના જયારે એક તરફ બેસીને માણસ કરતો હોય તો એ પ્રાર્થના કેટલીક વાર એ બોલીને કરતો નથી, ગાઈને કરતો નથી, બહાર એનો અવાજ નીકળતો જ નથી, મનમાં કરતો હોય. પણ મનની પ્રાર્થના એટલી બધી બળવાન બનતી ચાલે છે કે એના આંદોલનો બહાર વહેતા. સાયન્સ આપણને શીખવે છે, સાયન્સ કે છે કે જે બોલાયેલા શબ્દો છે તે નકામા જતા નથી. બોલાયેલા શબ્દો આખા બ્રહ્માંડની અંદર એક જ સાથે એક જ સમયે ફરી વળે છે, એક જ સાથે તરત જ. અત્યારે આપણે બોલતા હોઈએ તો અત્યારે આપણી વાણી એટલે આપણા શબ્દો નજરબાગને છોડીને, વડોદરાને છોડીને, ગુજરાતને મૂકીને, ભારતવર્ષને મૂકીને, એશિયા ખંડને મૂકીને આખા વિશ્વની અંદર પ્રવાહિત થાય અત્યારે સાયમલ્ટેનિયસલી, એક જ ક્ષણે, અત્યારે જ ઇન્સ્ટન્ટલી બધા વિશ્વની અંદર આ શબ્દો પ્રવાહિત થાય છે. સાયન્સ આપણને શીખે છે, સાયન્સે રેડિયોની શોધ કરીને આ સિદ્ધ કરી બતાવ્યું છે કે રેડિયો હોય અને કોઈ પણ માણસ અત્યારે રશિયા અથવા તો ચીન ત્યાંથી બોલતો હોય ધારો કે, અને યોગ્ય એપેરેટસ જો એની પાસે હોય તો એપેરેટસ દ્વારા, અને બીજા માણસ પાસે હજારો માઇલે દૂર બેઠો હોય એની પાસે પણ સારું એપેરેટસ, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર વગેરે હોય, તો તે જ વખતે એ હજારો માઇલ દૂર રશિયા અથવા પેકિંગ ચીન ત્યાંના અવાજને સાંભળી શકે, શબ્દોને સાંભળી શકે, વાર્તાલાપ સાંભળી શકે, તે જ ક્ષણે સાંભળી શકે. હમ રેડિયો પેકિંગ સે બોલ રહે હે, આપણને એમ થાય કો આપણે તો વડોદરામાં બેઠે હે તો રેડિયો પીકિંગ છે, ક્યાં છે બોલ રહે હે, પણ રેડિયો પીકિંગ છે બોલ રહે હે. આમ મોસ્કો છે બોલ રહે હે, આમ ઓસ્ટ્રેલિયા છે બોલ રહે, અબ આપ રનિંગ કોમેન્ટ્રી સુનેંગે ટેસ્ટ મેચ કી, ભારત ઓર ઓસ્ટ્રેલિયા કે બીચ મેં જો ટેસ્ટ મેચ ચલ રહી ઉસકી રનિંગ કોમેન્ટ્રી સુનેંગે, એમ હાંભળીએ તો આપણને થાય રનિંગ કોમેન્ટ્રી તો બેટને બોલ વાગ્યો પેલા આમ કર્યો ધડાકો માર્યો આ તરત બોલ્યો ને આપણે વડોદરામાં બેઠા બેઠા બધું સાંભળ્યું. આ બધું કેવી રીતે થયું? તરત ઝડપી એ જે વાણી છે એના આંદોલનો એટલા બધા ઝડપથી ગતિ કરે છે ને આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય. જો આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર ન હોય તો આપણને તેમ જ લાગે કે કશું સંભળાતું જ નથી, આજુબાજુ ધબો નારાયણ જેવું જ છે. પણ જો આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર અથવા રેડિયો હોય તો આંદોલનો પકડાઈ જાય છે સ્ટેશન પર અને આપણે તેને સાંભળી શકીએ. એટલે વિચારો જે છે, શબ્દો જે છે, એ શબ્દો સફર કર્યા જ કરે છે વિશ્વના વાયુમંડળની અંદર, એને સારું નરસું બનાવ્યા જ કરે છે. હવે સાયન્સ ત્યાંથી પણ આગળ ચાલે છે અને એમ કે છે કે ન બોલાયેલા શબ્દોમાં પણ ઘણી તાકાત છે. જેમ બોલાયેલા શબ્દો વિશ્વમાં ફરી વળે અને પોતાની પ્રતિક્રિયાઓ સારી નરસી પેદા કરે, તેમ ન બોલાયેલા જે શબ્દો એટલે મનના સંકલ્પો તે પણ ઘણા બળવાન છે. આ હિપ્નોટિઝમ ને મેસમેરિઝમ છે એ મનના સંકલ્પોની શક્તિના પરિણામો છે. એક યોગી, એક હિપ્નોટિસ્ટ સંકલ્પ કરીને ધારેલા કામો દૂર બેઠેલા માણસો હોય તો પણ કરાવી શકે, આ એની શક્તિ છે. એ શક્તિનું દર્શન પણ મોડર્ન સાયન્સ આપણને કરાવી રહ્યું છે, વર્ષોથી કરાવી રહ્યું છે. આ શોધો તો વર્ષોથી થઈ છે. એટલે આપણા ઋષિઓ પણ કહેતા હતા કે તમે જો બેસીને પ્રાર્થના જ કરો બોલ્યા વગરની, તો એ સંકલ્પોના આંદોલનો એની પ્રતિક્રિયાઓ પણ એટલી બધી બળવાન અને પ્રબળ હોય છે કે પરમાત્મા સુધી એ પ્રતિક્રિયા પહોંચી જાય, તમારા સંકલ્પો પહોંચી જાય. એટલું જ નહીં પણ એના પ્રત્યુત્તરો પણ તમને પ્રાપ્ત થઈ જાય. અને એ પ્રાર્થનાના આંદોલનોને તમે ક્યાંય પણ વહેતા કરવા માંગો તો ત્યાં આગળ પણ એ આંદોલનો ચાલ્યા જાય, પરમાણુઓ ચાલ્યા જાય અને પોતપોતાનું કાર્ય કરીને જ અટકે છે. નકામું કદી જતું જ નથી, કશું બોલેલું નકામું જતું નથી, વિચારેલું નકામું જતું નથી, સંકલ્પો વિચાર નકામાં જતા નથી. સૂક્ષ્માથી સૂક્ષ્મ સંકલ્પો પણ પોતાનું કાર્ય કર્યા જ કરે છે. માણસે માટલા માટે સત્ય ને શુદ્ધ સંકલ્પો જ કરવા, સારા જ વિચારો સેવવા, સારા જ કર્મો કરવા, સારી જ વાણી બોલવી, તો એ વિશ્વની સેવા કરી શકે છે. જે સારી વાણી બોલે છે એ વિશ્વની સેવા, વાયુમંડળને વિશુદ્ધ કરે છે. જે સારા સંકલ્પો સેવે છે એ પણ વિશ્વના વાયુમંડળને વિશુદ્ધ બનાવે છે, એની પણ એક પ્રકારની સેવા છે. એટલે આપણને જો એમ લાગતું હોય કે જે યોગીઓ એકાંત સ્થાનમાં બેસીને ભગવાનની ભક્તિ જ કરતા હોય કે ધ્યાન ધારણા સમાધિ જ કરતા હોય, એ કેવી રીતે બીજાને ઉપયોગી થઈ શકે છે, પણ એ પણ બીજાને ઉપયોગી થઈ શકે છે. એ સાયન્સનો જે હમણાંનો નિયમ છે એ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રતિપાદિત કર્યો. એ યોગી તો મનથી પણ કામ કરે છે, ભગવાન અર્જુનને કહે કાયેન શરીરથી મનસા વાચા, મનથી પણ કાર્ય કરે સંકલ્પ દ્વારા યોગી, અને એના સંકલ્પોનો પણ પ્રભાવ પડતો હોય, વાચા વાણીનો પણ યોગીની પ્રભાવ પડતો હોય. કાયેન મનસા વાચા કેવલ ઇન્દ્રિય રપી, કેવલ ઇન્દ્રિયોથી પણ યોગી કાર્ય કરતો દેખાય છે. આંખથી કામ કરતો હોય સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા, કાનથી કામ કરતો હોય જુદી જુદી રીતે કામ કરતો હોય છે. કેવલ ઇન્દ્રિય રૂપે રપી યોગી ન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધે, યોગીઓ કર્મ કરે છે સંગમાંથી મુક્તિ મેળવીને, આત્માની શુદ્ધિને માટે કર્મ કરતા દેખાય છે યોગીઓ. તો મનથી પણ કર્મ થાય છે. આ જે વિજ્ઞાનની આધુનિક થિયરી છે એ આજથી હજારો વર્ષ પહેલા મહાભારત કાળની અંદર ગીતાએ સિદ્ધ કરેલી અને બતાવેલી છે કે મનથી પણ કામ થાય. એટલે એક યોગી જો એવો હોય, જે યોગી દેશ પ્રેમથી પ્રેરાયેલો હોય, એક યોગી જો એવો હોય કે જે યોગી માનવ પ્રત્યેની, માનવ જાતિ પ્રત્યેની અનુકંપાથી પ્રેરાયેલો હોય, તો એ યોગી જો ધારે તો ભલે ને દૂર બેઠો હોય, બહાર આમ દોડાદોડ કરતો ન દેખાતો હોય, દૂર બેઠો હોય, એક ઠેકાણે પણ જો એને એટલી આત્મશક્તિ કેળવી હોય, એટલી સંકલ્પ શક્તિ કેળવી હોય, તો તે સંકલ્પ શક્તિથી સંપન્ન બનીને એના આંદોલનો વહેતા કરીને દેશની, સમાજની અને વિશ્વની ઘટનાઓ ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે. એટલું જ નહીં પણ એને મન ધારેલો વળાંક પણ આપી શકે. આ બધું થઈ શકે એમ આપણા શાસ્ત્રો પુરવાર. સંકલ્પોની ઘણી બધી શક્તિ છે, બહુ શક્તિ છે સંકલ્પની અંદર, અને માણસ કાંઈ બોલે નહીં તો પણ આ રીતે કાર્ય કરી શકે. ઘણું કાર્ય, સ્થાયી કામ, નક્કર કામ, પરિવર્તનને આણવાનું પોતાની પ્રાર્થનાઓ દ્વારા, પોતાના સંકલ્પ વિકલ્પો દ્વારા કરી શકે છે. સુંદરનાથજી એવા એક સિદ્ધ પુરુષ હતા અને બદ્રીનારાયણમાં વર્ષો સુધી રહ્યા. એક દિવસ અદ્રશ્ય થઈ ગયા, કોઈને ખબર પણ ન પડી કે ક્યાં ગયા. મંદિર જયારે ઉઘડ્યું, દર્શનાર્થીઓ ત્યાં ગયા, પૂજારી પણ ગયા, જોયું તો સુંદરનાથજી દર વર્ષે જે શિલા પર બેસતા હતા તે શિલા પર એમના દર્શન થઈ શક્યા નહીં. ક્યાં ગયા તે પણ કાંઈ ખબર પડી નહીં. એમનું સ્થૂળ શરીર કોઈના હાથમાં આવ્યું પણ નહીં, કોઈને જોઈ પણ શક્યું નહીં. અદ્રશ્ય થઈ ગયા વાયુમંડળની અંદર, ગમે તેમ થઈ ગયા પણ એમને કોઈ જોઈ શક્યું નહીં. વર્ષો સુધી દર વર્ષે છ છ મહિના સુધી બદ્રીનાથના મંદિરના દરવાજા ઉઘાડા રહેતા હતા, ત્યાં સુધી દરરોજ દિવસે ને રાતે સુંદરનાથજી તે શિલા પર બેઠેલા દેખાતા. એમને કોઈએ ઉભા થતા જોયા નહીં, એમણે કોઈએ ચાલતા જોયા નહીં, એમને કોઈએ સૂતા જોયા નથી, બેઠેલા જ જોયા છે. આ સુંદરનાથજી એક વાર અદ્રશ્ય થઈ ગયા. તો મુંબઈની અંદર મારો કાર્યક્રમ ચાલતો હતો, પ્રવચનો ચાલતા હતા, તો એકવાર મુંબઈમાં અમારા પ્રવચનો યોજનારા જે ભાઈઓ હતા એમાં એક ભાઈ એવા પણ હતા કે જે નિવૃત્ત અધિકારી હતા. એમણે મને કહ્યું કે બાબુલનાથનું મંદિર જોવા જઈશું. મેં તો બાબુલનાથનું મંદિર ઘણી વાર જોયું છે, મુંબઈમાં હું રહ્યો તે દરમિયાન, છતાં તમે કહો છો તો ચાલો જોવા જઈએ. હવે ત્રષ્ટી હતા બાબુલનાથ મંદિરના, ને મને કે આપણે સારી રીતે મંદિર તમને બતાવીએ, અને મંદિરમાં જેટલા પણ પૂજારીઓ છે અને કર્મચારીઓ છે એમની આગળ થોડોક તમારો વાર્તાલાપ પણ રાખીએ એવી મારી ઈચ્છા છે. હું કહું સારું રાખો, ચાલો જઈએ આપણે, એ નિમિત્તે જવાશું. મંદિર બાબુલનાથનું જે મંદિર છે ચોપાટી પાસે બેન્ડ સ્ટેન્ડ થી આગળ જતા જે આવે તે જો આપણે જોઈએ તો જરા ઊંચાઈ પડશે, પગથિયા ચડવા પડશે. ત્યાંથી મુંબઈનો ઘણો ખરો ભાગ ચોપાટી વિસ્તાર વગેરે દેખાય છે. તમે ત્યાં ગયા તો ત્યાં આગળ મારો કાર્યક્રમ પૂરો થઈ ગયો તે પછી તે ત્રષ્ટિ મહોદય મને આજુબાજુની જગ્યાઓ બતાવવા માટે લઈ ગયા. ત્યાં આગળ એક ઓરડો હતો એક બાજુ, અને તે ઓરડામાં આ સિદ્ધ બાબા સુંદરનાથજીનો ફોટો હતો, ઘણો મોટો ફોટો. મને બહુ નવાઈ લાગી, મેં કહ્યું સિદ્ધ બાબા સુંદરનાથજીનો ફોટો મુંબઈના બાબુલનાથ મંદિરમાં કેવી રીતે? મેં એમને પૂછ્યું, મેં કહ્યું આ સિદ્ધ બાબા સુંદરનાથજીનો ફોટો અહીંયા કેવી રીતે રાખ્યો? દ્રષ્ટિમંડળમાંના કોઈ એમના ભક્ત છે એ ફોટો કદાચ લાવ્યા હોય. તો કે ના, વાત એવી નથી, ખરેખર એમ છે કે સિદ્ધ બાબા સુંદરનાથજી મુંબઈમાં આવેલા, અને મુંબઈમાં જયારે આવ્યા ત્યારે દિવસો સુધી આ બાબુલનાથ મંદિરમાં આ જ ઓરડામાં રહેલા. મેં કહું તમે જોયેલા? તો કે એ વખતે અમે બહુ નાનકડા હતા તો અમે પણ દર્શન તો કરતા આવીને અહીંયા અવારનવાર, અને રહેલા, બોલતા નહોતા, કાંઈ પણ જમતા પણ નહોતા, બેસી જ રહેતા અને નગ્ન જ રહેતા હતા, વધારે ભાગે ધ્યાન મગ્ન અવસ્થામાં જ રહેતા હતા, આત્માનંદનો જ અનુભવ કરતા હતા. પણ એમ કહેવાતું કે જો એ કોઈને આશીર્વાદ આપી દે, જો એ કોઈની સામે જોઈ લે, જો એ કોઈને આશીર્વાદ આપતો હાથ પોતાનો મૂકી દે તો એનો બેડો પાર થઈ જતો, એમ કહેવાતું હતું. પણ મુશ્કેલી એ હતી કે મોટે ભાગે આંખ બંધ કરીને જ ધ્યાનમાં ડૂબેલા રહેતા. માણસો રાહ જોતા કે જરાક આંખ ઉગાડે છે, તો કેટલાક તો કાગળિયા લખીને તૈયાર લાવતા કે આંખ ઉગાડે તો વાંચી જવું એમને આગળ, કે બાબા આપજો, બાબા આપજો, બાબા આપજો. આંખ બંધ કરે એની પહેલા બોલી જવું કે જેથી બાબા તથાસ્તુ કહી દે છે તો આપણું કામ પૂરું થાય. પણ આ સુંદરનાથજી આંખ ઉગાડતા જ ગમે દર્શન કરતા, અને એમનું દર્શન અતિશય પ્રેરણા પ્રદાન કરનારું સિદ્ધ થતું હતું. એક દિવસ દ્રષ્ટિમંડળના માણસોએ બાબાને વિચાર કર્યો કે સિદ્ધ બાબા સુંદરનાથ અહીંયા જ રહેતો સારો. એટલે સિદ્ધ બાબા સુંદરનાથજી એક વાર વિચાર્યું કે મારે હવે અહીંથી ચાલ્યા જવું છે, હિમાલયના પ્રદેશમાં ફરી જવું છે. દ્રષ્ટિઓને પણ એમ લાગ્યું કે કદાચ મહાત્મા વધારે વખત સુધી નિવાસ નહીં કરે, એટલે ઓરડાને બંધ કરીને એક દિવસ રાતે બહાર તાળું માર્યું, અને જે ચોકીદાર હતો બાબુલનાથ મંદિરનો એને ચાવી આપીને કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઓરડાને ઉગાડશું, અમે સવારે આવીએ ત્યારે ઉગાડીશું. તો બીજે દિવસે સવારે દ્રષ્ટિમંડળના માણસો ત્યાં ગયા અને જોયું તો સિદ્ધ બાબા સુંદરનાથજી ખંડની બહાર બેઠેલા હતા. ઓરડો તો બંધ, તાળું પણ એવું જ હતું. એટલે ચોકીદારને બોલાવીને પૂછ્યું કે ભાઈ તે આ ઓરડો કેમ ઉગાડ્યો? કે મેં તો ઉગાડ્યો નથી, આ રહી ચાવી. કે ઉગાડ્યો નથી તા, મહારાજ બહાર કેવી રીતે આવ્યા? તો કે મહારાજ જાણે, આપણે કઈ આમાં સમજી શકીએ નહીં કે કેવી રીતે બહાર આવ્યા. આપણને ખબર હોય તો આપણે આવી રીતે બહાર નીકળી પડીએ, પણ આપણને આની કાંઈ ગમ પડે નહીં, બહાર આવ્યા છીએ સાચું છે, હવે કેમ આવ્યા તે જુદી વાત છે, મેં બહાર કાઢ્યા નથી. તો કે આ તો ગજબની વાત છે. તો કે ઉગાડ તું બારણું. એટલે ચોકીદારે ચાવીથી પાછું બારણું ઉગાડ્યું તે ખંડનું, અને પછી ઉગાડ્યા પછી અંદર જોયું દ્રષ્ટિઓએ તો સિદ્ધ બાબા સુંદરનાથજી અંદર પણ બેઠેલા એવા છે, બહાર પણ એવા ને અંદર પણ એવા. બહુ મુશ્કેલી અમને ઉભી થઈ કે આ બેમાં સાચા કયા, અંદરના સાચા કે બહારના સાચા. થોડા વખત પછીથી જે બહારના મહાત્મા હતા સુંદરનાથ તે અદ્રશ્ય થઈ ગયા, એમનું શરીર દેખાયું નહીં અને અંદરના જ દેખાયા. પછી ધીરેથી ઉભા થયા સુંદરનાથજી, ઉભા થયા, અને ઉભા થયા પછી 5-10 ડગલા ચાલીને બહાર આવ્યા
અને પછી ક્યાં ગયા, અદ્રશ્ય થઈ ગયા, કોઈને ખબર નહી. તો કે તે વખતે અમે આ સુંદરનાથજીનો ફોટો અહીંયા જ તૈયાર કરેલો મુંબઈમાં, અહીંયા એ રહેલા ત્યારે, અને તે વખતનો આ ફોટો આટલો બધો મોટો એ ચાલ્યા ગયા પછી આ ઓરડામાં અમે રાખ્યો છે. અત્યારે પણ કોઈને દર્શન કરવા હોય તો મુંબઈના બાબુલનાથ મંદિરના તે ઓરડામાં સિદ્ધ બાબા સુંદરનાથજીનો ઘણો મોટો ફોટો છે, બહુ મોટો ફોટો છે. માથે મોટી જટા છે, ઠેઠ નીચે સુધી જાય છે, નગ્ન શરીર છે, એકદમ હૃષ્ટપુષ્ટ શરીર છે, કાળું શરીર છે, અને અર્ધ પદ્માસન વાળેલું છે, માથું જરા નીચે છે, આંખ બંધ છે, એકદમ ધ્યાન લીન અવસ્થા છે સિદ્ધ બાબા સુંદરનાથજીનું. આજે પણ તે ફોટાનું દર્શન થાય છે ત્યારે મને ખબર પડી કે મુંબઈની મુલાકાત પણ સુંદરનાથજીએ લીધી હશે. ત્યારે જ આ ત્રષ્ટિઓએ તેના દર્શન કરેલા અને એમની શક્તિને પણ આ ત્રષ્ટિઓએ જોયેલી હતી. માણસ સાધના કરીને, આત્મવિકાસ કરીને, યોગાભ્યાસ દ્વારા ઉત્તમોત્તમ અવસ્થાએ પહોંચી શકે છે, અને આટલી બધી અવસ્થાએ પહોંચ્યા પછી પણ પોતાના મનને શાંત અને સ્વસ્થ રાખે છે. એમને પોતાની અંદરથી એટલો આનંદ પ્રાપ્ત થતો હશે, એટલી શાંતિ સાંપડતી હશે કે પોતાની શાંતિને, પોતાના આનંદને માટે એમણે બહાર ક્યાંય પણ તાકવું નહીં પડતું હોય, કોઈ પણ પ્રકારના વિષયની ઈચ્છા અથવા તો આશા નહીં રાખવી પડતી. દરેક માણસમાં શક્તિ તો છે જ ને, પણ દરેક માણસ પોતાની શક્તિનો સદુપયોગ કરતો નથી. શક્તિઓ બધામાં છે, મારામાં પણ છે, તમારામાં પણ છે, રસ્તે ચાલનારા બીજા માણસમાં પણ છે, સૌની અંદર છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પ્રત્યેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે, અલૌકિક છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પરમાત્માનો પ્યારો છે. પણ પ્રત્યેક આત્મા પોતાની આ વાતને સમજતો નથી. પોતાનો જે જન્મજાત વારસો છે, પોતાનો જે જન્મજાત અધિકાર છે સ્વતંત્રતાનો, મુક્તિનો, પૂર્ણતાનો, પરમાત્માની સાથેના ચીર સંબંધનો, તેને ભૂલી જાય છે માણસ. અને ભૂલી ગયા પછીથી પોતાની શક્તિઓનો સદુપયોગ કરવાને બદલે પોતાની શક્તિઓનો અવારનવાર દુરુપયોગ કરતો દેખાય છે. પરમાત્માની અંદર આસક્તિ કરવાને બદલે પરમાત્માનો જે પડછાયો છે તેવી પ્રકૃતિની અંદર, તેવા પ્રકૃતિના પદાર્થો અને વિષયોની અંદર એ પ્રીતિ કરે છે, મમતા કરે છે, આસક્તિ કરે છે, પોતાનું ભાન ભૂલી જાય છે, પોતાના સ્વરૂપના જ્ઞાનથી વંચિત બની જાય છે. અને એને લીધે એની શક્તિઓનો જે સમુચિત વિકાસ થવો જોઈએ તેવો સમુચિત વિકાસ થતો નથી. માણસના મોટા ભાગનો સમય જીવન જીવવાના સંઘર્ષ પાછળ પસાર થઈ જાય છે. મોટા ભાગનો આધુનિક જગતને જો જોઈએ તો અત્યારે એવું દેખાય છે કે મોટા ભાગનો સમય વડોદરા જેવા શહેરોમાં તો કંઈક સારું છે, પણ જે મોટા શહેરો બીજા છે, હજુ મુંબઈ, દિલ્હી જેવા, કાનપુર જેવા, લખનૌ જેવા, એવા મોટા શહેરોમાં, કલકત્તા જેવા શહેરોમાં માણસનો મોટા ભાગનો સમય, એટલે 24 કલાકમાંથી 12 થી 14 કલાકનો સમય જીવવાનો જે સ્ટ્રગલ છે, સંઘર્ષ છે, એની પાછળ પસાર થાય, કમાવાની પાછળ, કમાવાની પાછળ જ પસાર થતો નથી. કેટલાક માણસોનો સમય કમાવા માટે પસાર થાય છે, પણ કેટલાક માણસોનો સમય કમાઈને ભેગું કરવાને માટે પસાર થાય. એક્યુમ્યુલેશન ઓફ વેલ્થ, જે સંગ્રહ છે લક્ષ્મીનો, તેને માટે ઘણા માણસો પોતાનો સમય વેડફતા લાગે. ખાવા માટે કમાવું, એટલા માટે જ કાંઈ સમય જતો નથી બધાનો. જેમની પાસે ખાવાના પૂરતા સાધનો છે તે પણ એનાથી સંતુષ્ટ નથી. એમને પણ એમ લાગે છે કે આટલું ઓછું છે, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. વામનના જેમ 3 પગલા ઘણા મોટા બની જાય, એમ માણસનું પેટ વિશાળ ઉદાર બનતું જાય છે, એને સંતોષ સાંપડતો જ નહીં. એટલે વધારે કલાકો એને આને માટે આપવા પડે. અને પછી એની પાછળની જે આટી ગુટીઓ, એની પાછળની જે આધિ વ્યાધિ ઉપાધિઓ, એમાંથી પણ માણસ મુક્ત થઈ શકતો નથી. એને છોડાવવા માટે, એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે વળી વધારે કલાકો એને આપવા પડે. એના સબકોન્શિયસ માઇન્ડ પર પણ એની અસર થાય, સૂક્ષ્મ મન પર પણ અસરો પહોંચતી હોય. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે યોગેશ્વરજી સંકલ્પ કરી દીધો. હવે મેં કહું શું સંકલ્પ કરી દીધો, સારો કે ખરાબ? તો કે ઘણો સારો. મેં કહું શું સારો, કેવો સારો? તો કે તમારા જેવો. મેં કહું પણ મારા જેવો એટલે કેવો, કઈ બતાવો તો ખબર પડે ને. તો કે બસ હવે તો હિમાલયમાં જ આવવું છે, મેં કોઈ લાડવા નથી, ત્યાં એકાંત છે, તૈયાર કરવું પડશે ભોજન તમારે, એમને એમ કશું મળતું નથી, સ્વાશ્રય જીવન હશે તો જ જીવી શકશો તમે, અથવા પૂરતા પૈસા હશે તો ખાઈ શકશો, નહીં તો બીજાના પર આધાર રાખવો પડશે જો પરમાત્માની શ્રદ્ધા બરાબર નહીં હોય તો. તો કે ના બસ મેં તો સંકલ્પ કરી દીધો, મને ભગવાનમાં બહુ વિશ્વાસ થઈ ગયો છે અને હમણાં કમાઈ પણ સારું લીધું છે, એટલે મારે વધારે નહીં તો 6 મહિના રહેવું જ છે તમારી પાસે. મેં કહું મારી પાસે હું કોઈને રાખતો નથી, પણ હું જ્યાં રહું છું એની બાજુમાં જ એક 2 રૂમ છે, તમે આવો આપણે ત્યાં ભાડે રાખીશું, તમારી પાસે પૈસા સારા છે માટે રહેજો, પણ ત્યાં આવીને તમારે કરવું શું છે તે તો કહો. તો કે બસ સિદ્ધ બની જવું છે સુંદરનાથની જેમ. સારી વાત, સુંદરનાથની જેમ સિદ્ધ બનો તો બહુ સારું. એમના પત્ની કહેવા લાગ્યા કે લઈ જજો યોગેશ્વરજી, મારે ઘરમાં નિરાશ થઈ જાય તો લઈ જજો. તો કે હું જવાનો જ છું, તું નહીં કહેતો પણ મેં સંકલ્પ જ કરેલો, કારણ કે હું તારાથી એ કંટાળ્યો છું હવે જેમ તું મારાથી કંટાળી છે. ગૃહિણી ગૃહ મુચ્યતે, ગૃહિણીથી ઘર બને, પણ ગૃહિણી જો સારી હોય અથવા તો ગૃહસ્થ જો સારા હોય માસય પોતે પણ, તો ઘર નંદનવન થઈ જાય, નહીં તો પછી આ જાતનું રોજનું નરક જેવું થઈ જાય. તો કે હું જવાનો જ છું એટલે જ મેં પ્રોગ્રામ બનાવ્યો છે. મેં કહું તો શા માટે તમારે આવીને કહે? તો કે બસ ભજનમાં જ મારે હવે મન લગાડી દેવાનું, નામ જપ નિરંતર કરવાના, ધ્યાન કરવાનું. આ ગીતા ભાગવત બધા પુસ્તકોનું એક બંડલ બાંધીને લઈ લઈશ, એટલે નામ જપ ને ધ્યાન કરવાની પાછળ જે સમય પાછો મળે તે વખતે આ બધું મારે વાંચવાનું વિચારવાનું. આ ડાયરીઓ છે તે ડાયરી લખીશ ત્યાં આગળ, એટલે સમય તો એવો આનંદથી ચાલ્યો જશે. મને કે જમવાની વ્યવસ્થા, મેં કોઈ ભોજનાલય તૈયાર છે? તો કે ભલું થયું ભાગી જંજાળ, ત્યાં જઈને જમી લઈશું 2 વાર, આનંદ આનંદ થઈ જશે. અને પાસે તમે હશો પાછા બાજુમાં અવેલેબલ, એટલે કઈ શંકા હશે તો તેનું સમાધાન થશે. મેં કહું ચાલો વિચાર તમારો સારો છે જો તમારી આવી તૈયારી હોય તો, કારણ કે ઉંમર તમારી હવે પાકી, સંસારના બધા રંગ રાગો તમે જોઈ લીધા છે, છોકરા ને ઘેર છોકરા થઈ ગયા છે, હવે કઈ બહુ વાંધો નથી, અને લાખો રૂપિયા સુધી હવે તમારી મૂડી પણ થઈ ગઈ છે, વાંધો નહીં ચાલો. મેં કહું પણ બધાને કહેતા નહીં તમે કે હું 6 મહિના સુધી જઉં છું, પહેલા એમ જ કોઈ યાત્રા કરવા જઉં છું, કદાચ અઠવાડિયામાં પાછો આવું. અનુકૂળ પડ્યું કે ના પડ્યું? પહેલેથી આપણે જાહેરાત કરી નાખી હોય અને પાછા આવવાનું થાય તો ખરાબ દેખાય. તો કે ના હું તો પાછો આવવાનો જ નથી, એટલે હું તો બધે કહેતો જ ફરું છું કે જઉં, એટલે 6 મહિના થાય ને 6 વર્ષે થાય ને આખી જિંદગી એ થાય. ચાલ્યા, મેં કહું હું તો જઉં છું મારા ટાઈમ પ્રમાણે, તમે પાછળથી ની રાતે આવી જજો. એટલે હું તો ગયો મસૂરી, અને મસૂરી જઈને રહેવા માંડ્યો. પહેલા હોટલમાં ભાડે રહેતો હતો 8 વર્ષ સુધી, માતાજીને અમે બંને ભાડે રહેતા હતા, તો ત્યાં ગઈને રહ્યો. અને પછી એ ભાઈ એકાદ મહિના પછી આવ્યા, એટલે અમારી હોટલમાં જ એક રૂમ હતો મોટો, બાથરૂમ સંડાસ વાળો, ત્યાં એમની વ્યવસ્થા કરી દીધી, રહ્યા. હવે રોજ ભજનમાં એટલા બધા મગન રહે કે મને પણ સારું લાગે. માતાજી કે જ્યારે પણ આ ભાઈને જોઈએ ત્યારે ભજનમાં જ રહેતા લાગે, કારણ કે બારણા બંધ, જ્યારે જોઈએ ત્યારે સવારે જમવાનો ટાઈમ થાય એટલે બહાર આવે, સ્નાન કરીને બહાર આવીને પગે લાગી જાય કે હવે હું બેસું છું જપ કરવા. મેં કહું બેસો, બહુ સારી વાત, આ સ્થળમાં જપ કરવા જ તમે આવ્યા ને, જીવનનું કલ્યાણ કરવું જોઈએ એટલે જપ કરે, વાંચન કરે, ને 11 વાગ્યા પછી જમવા જવાનું હોય એટલે બહાર નીકળે પગે લાગે, ને પછી સાથે સાથે ભોજન કરવા આવે, એકાદ કલાક પછી સત્સંગમાં ગાળે, અને પછી કે હવે રામાયણ ભાગવત આદિ વાંચીશ, સાંજ પડશે એટલે પાછા જપ કરીશ, પછીથી એકાદ કલાક આપણે બહાર ફરવા માટે જઈશું. મેં કહું સારી વાત છે, સમય આનંદથી તમે વ્યતીત કરો, ગમે છે નહીં આ? તો કે બહુ જ ગમે, ઘર કરતા વધારે ગમે. બહુ સારી ભોજન? તો કે ઘર કરતા વધારે સારું ભોજન. બહુ સારી વાત. રો આમ કરતા કરતા 25 દિવસ થઈ ગયા લગભગ. એક દિવસ મને થયું કે આ ભાઈ ભજનમાં આટલા બધા ડૂબેલા, પૂર્વના સંસ્કારો કેટલા બધા સારા કહેવાય, બહુ સારી વાત છે, કોઈ શંકા હોય એવું લાગતું જ નથી અમને તો. તો હું પછીથી એક વાર જરા મોડું થઈ ગયું, 11 વાગે જમવા માટે નીકળતા અમે, એને બદલે 11:15 થઈ ગયા, છતાં એ ભાઈ આવ્યા નહીં રોજની જેમ. મેં કહું થયું શું? એ કઈ સમાધિમાં ડૂબી ગયા, શું થઈ ગયું? એટલે હું એમના રૂમ તરફ ગયો. માતાજીને મેં કહ્યું, માતાજી કે જરૂર 7મી ભૂમિકામાં ગયા હોવા જોઈએ, કારણ કે લગ્ન બહુ હતી એમને. કોઈ જોઈએ તો ખરા, પણ બારણું અંદરથી બંધ હોય છે, ઉઘડે નહીં ત્યાં સુધી શું જોવાય. પણ એ દિવસે સ્ટોપર મારેલી નહીં એમણે અંદરથી. એટલે મેં જરા બારણાને આમ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ઉઘડી જ ગયું. તો ત્યાં ગળું ગયો ત્યારે એમને ખબર નહીં કે યોગેશ્વરજી આવ્યા રૂમની અંદર. ધીરી ચાલે હું ગયો, તમે કોઈ ધ્યાનમાં ભંગ ન પડે. કોઈ ભગવાનનું સ્મરણ કરતું હોય તો આપણે બહુ જોરથી ચાલીએ તો ભંગ પડે, વિક્ષેપ પડે, તો એ પણ સારું નહીં. એટલે બહુ ધીરી ચાલે ગયો અને એમની પીઠ બારણા તરફ હતી, ત્યાં જઈને ઉભો રહ્યો. તે કઈ કામ કરતા હતા, ઘણા માણસો ચોપડીઓ રાખે અને જપ કરે માળાથી, થાક લાગે તો પછી લખીને પોતે જપ કરતા હોય છે. આવું તેવું કઈ કરતા હશે, કઈ વાંધો નહીં. પાંચ સાત મિનિટ ઉભો રહ્યો તો એમને એમાં ખ્યાલ જ નહીં કે હું પાછળ છું. એટલે મેં ધીરેથી ખોખારો ખાધો એટલે એમણે પાછળ જોયું એટલે ઉભા થઈ ગયા. ઉભા થયા એટલે પગમાં પડ્યા. મેં કોઈ ઘડિયાળ જોયું, ત્યાં બહુ વખત થઈ ગયો, આજે કઈ ખબર જ નહીં પડી. મેં કોઈ નામ જપમાં ખબર ના પડે, લખીને નામ જપ કરતા હશો, કેટલા લખ્યા જરા જોઉં તો કે ના કઈ જોવા જેવું એમાં નથી. ના પણ મેં કહું, બતાવવામાં વાંધો ન હોય તો શું વાંધો, સત્કર્મ તમે કરો છો ને, સંત પુરુષોને બતાવવામાં વાંધો નહીં. તો કે હવે તમને શું કહું, તમે જોયા વગર નહીં ચાલે. મેં કહું પણ જોવું તો સારું ને, તમારું કલ્યાણ છે આમાં. એટલે એમણે મને કહ્યું કે પાછલા ત્રણેક વર્ષના ઇન્કમ ટેક્સના બિલ પૂરા ચૂકવ્યા નહોતા, એટલે ચોપડાઓ બાકી જતા, એકાઉન્ટ બરાબર લખેલા નહીં, એટલે ડુપ્લિકેટ ચોપડાઓ જે બનાવવાના એને માટે મુંબઈમાં ટાઈમ મળતો નહોતો. મને થયું કે હવે ભજન કરવા આવ્યો હિમાલયમાં તો 24 કલાક કઈ ભજન થોડો કરવાનો, એટલે આ ચોપડા 25 દાડાથી તૈયાર કરું છું ડુપ્લિકેટ. તમે તો અહીંયા ભજન કરવા ને ભગવાનને મેળવવા આવ્યા ને આ બધું. તો કે આવ્યા પછી એમ થયું કે એકાંત છે તેનો લાભ લઈ લો. એટલે મેં કહ્યું તમારે જવાનું કે રહેવાનું, 6 મહિના સુધી તમે જ રહેવાના. તો કે કંટાળ્યો છું હવે તો, આ મહિનો પૂરો થાય એટલે રજા તમે આપો તો જઉં. તમે તો એકદમ ઉપરામ થઈને આવ્યા હતા, વૈરાગ્ય વૃત્તિ વધી ગઈ હતી અને આ ચોપડાનું જ કામ કરો છો. તો કે હમણાં તો દિવસ ને રાતના મળીને 5-6 કલાક આ જ કામ કરું છું ને બધું હવે તૈયાર કરી દીધું કમ્પ્લીટ, 2-4 દિવસનું જ કામ બાકી છે, આ કરવું જોઈએ ને. મેં કહું બહુ સારું, આ ભગવાનના ચોપડા ક્યારે લખશો, નામ જપના ચોપડા ક્યારે લખશો, તમારા જીવનના ચોપડા ક્યારે લખશો, આ લખવા માટે તો તમે અહીં આવ્યા હતા. તો કે તો તમે લખો એટલું પૂરતું જ, અમારે તો મુંબઈ જ સારું. અને 2-4 દાડા પછી એ ચાલ્યા ગયા. બીજે વર્ષે હું મુંબઈ ગયો, એમના ધર્મપત્નીએ કહ્યું કે જોયું કેટલું કહેતા હતા કે હું એકાંતમાં જવાનો છું, પણ આ રહી શકે એવા છે એકાંતમાં, એમનાથી રહેવાય નહીં, હજુ જવું ને રહું તો હું રહું, આનાથી રહેવાય નહીં. વૈરાગ્ય જોઈએ, વિવેક જોઈએ, પરમાત્માનો પ્રબળતમ પ્રેમ જોઈએ, શ્રમદમાદી સાધનોની સિદ્ધિ થોડીક જોઈએ, એકાંતમાં રહેવાની ટેવ જોઈએ તો માણસ રહી શકે. એમ કાંઈ રહી શકાય એવું છે? જતી વખતે કહેતા ગયા યોગેશ્વરજી તમે ભલે રહેતા, તમારે કાંઈ વાંધો નહીં, અમારાથી તો કાંઈ અહીંયા આવી રીતે રહેવાય, અમારે તો બધું જ જોઈએ. એકાંતમાં રહીને પણ માણસો પોતાની શક્તિઓનો સદુપયોગ નથી કરી શકતા. બધા સદુપયોગ કરવાનું કામ ઘણું અઘરું છે અને એને લીધે જયારે સદુપયોગ નથી કરી શકતા ત્યારે પોતાના વખતને વ્યર્થ વેડફી લાગે. એમની શક્તિઓનો જે કંટ્રોલ થવો જોઈએ અને સમ્યક વિનિયોગ થવો જોઈએ, તેવો સમ્યક વિનિયોગ અથવા સદુપયોગ થઈ શકતો નથી. પણ જે એકાંતમાં રહેતા હોય છે, ઘરમાં પણ રહેતા હોય છે, એકાંત શોધતા હોય છે, કામ કરતા હોય છે અને કામ કરતા કરતા પણ થોડોક ટાઈમ રોજ કાઢતા હોય છે, જપ કરતા હોય છે, ધ્યાન ધરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, જીવનનું નિરીક્ષણ કરતા હોય છે, દોષ દર્શન પોતાનું કરતા હોય છે, બીજાનું કરતા હોતા નથી, પોતાનું દોષ દર્શન કરીને પોતાના દોષને દૂર કરવાને માટે જે કટિબદ્ધ બનતા હોય છે, પરમાત્માની કૃપાને પામવાને માટે નિત્ય નિરંતર જે મનોરથો સેવતા હોય છે, એવા માનવો આપણી આ ધરતી પર આપણા આ ઘોર વ્યવહારની વચ્ચે પણ આજે પણ જોવા મળે છે. તેવા માનવો જેમણે આવા શુદ્ધ સંકલ્પો કરેલા છે એ પોતાની શક્તિનો સદુપયોગ કરે છે. એમને પણ સ્ટ્રગલ તો કરવા જ પડે છે, જીવનને માટે કમાવવું પડે છે, પોતાની જાત સાથે જે સંકળાયેલા છે તેમનું ધ્યાન રાખવું પડે છે, બધું કરવું પડે, પણ પણ એમાંથી પણ સમય કાઢીને, કારણ કે એમની અંદર આવી ઉત્કટ ઈચ્છા છે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની, એટલા માટે સમય કાઢશે. આપણે સમય કાઢવો જ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. આપણે પ્રતીક્ષા કરીને બેસી રહીએ ચાલે એવું છે જ નહીં. જીવન તો ઝડપથી પસાર થતું જ જાય છે, એટલે એક બાજુ આપણે આજીવિકાના કર્મોને માટે પુરુષાર્થો પણ કરીશું અને એની સાથે સાથે રોજ નિત્ય નિરંતર સમયબદ્ધ રીતે આધ્યાત્મિક કાર્યક્રમને વફાદાર રહીશું. રોજ સવારે કલાક દોઢ કલાક સમય ફાળવી અને ધ્યાન કે જપમાં બેસીશું. રોજ રાત્રે સૂતા પહેલા આપણું નિરીક્ષણ આખા દિવસનું કરીશું, આપણી ત્રુટીઓને તપાસીશું, ત્રુટીઓને દૂર કરવાના સંકલ્પો કરીશું, એમાં ભગવાનની મદદ માંગીશું, વળી પાછા જપને ધ્યાનને પ્રાર્થના રાત્રે કરી અને શાંતિથી સૂઈ જઈશું. થોડાક વહેલા ઉઠીશું, જ્યારે આપણે ચાલતા હોઈએ, ફરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ આત્મનિરીક્ષણ કરીશું, આપણું ધ્યાન રાખીશું, જેથી આપણાથી કુકર્મ ન થાય, સત્કર્મ કરાય. સત્કર્મને માર્ગે, સાત્વિકતાને માર્ગે આગળ વધાય એને માટે આપણે સાવધાન અને જાગૃત રહીશું. આવી રીતે જીવન જીવનારા માનવો આજે પણ છે, અત્યારે પણ છે, અને એ રીતે આપણે જીવી શકીએ છીએ. જીવ્યા વગર બીજો વિકલ્પ જ નથી. આપણાથી ક્યાંય નાસી જવાય તેમ નથી, આપણાથી ક્યાંય પલાઠી વાળીને બેસી જવાય તેમ નથી. થોડા દિવસ માટે જવાય, આખી જિંદગી માટે જવાનું ઘણું અઘરું છે. બધા એને માટે રહેવાનું જ છે, જઈને પણ પાછા આવવાનું જ છે, આવીને પાછા રહેવાનું જ છે. પણ આપણે જે કામો કરીએ છીએ એ કામોની પદ્ધતિમાં, તેના પ્રકારમાં આપણે પરિવર્તન આણી શકીએ, આપણા સ્વભાવમાં પરિવર્તન આણી શકીએ, આપણી વૃત્તિમાં અને આપણી પ્રવૃત્તિમાં આપણે થોડીક સાત્વિકતાને ઉભી કરી શકીએ. જો આટલું કરી શકીએ, થોડુંક પ્રભુપરાયણ જીવન જીવી શકીએ, થોડાક સ્વાર્થમાંથી મુક્ત થવાને માટે કોશિશ કરી શકીએ, થોડાક રાગદ્વેષોને હળવા બનાવી શકીએ, થોડા કામ ક્રોધાદી જે ષટ રીપુઓ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે એ ષટ રીપુઓમાંથી મુક્ત થવાને માટે જો થોડાક જાગ્રત રહી શકીએ, તો અહીંયા રહીને પણ આપણને આત્મસ્થ શાંતિનો, આત્માનંદનો અનુભવ થઈ શકે. એટલે ગીતામાં ભગવાને ક્યાંય પણ પોતે જે કર્તવ્ય કરે છે તે કર્તવ્યોનો પરિત્યાગ કરવાની વાત કરી નથી. જ્યાં છીએ ત્યાં રહેવાનું છે, સરખી રીતે રહેવાનું છે. જે કર્તવ્યો કરીએ છીએ તે કરવાના છે, સમજપૂર્વક કરવાના છે, આંખ બંધ કરીને કરવાના નથી. ચાલવાનું છે, જીવવાનું છે, બધું કરવાનું છે, પણ મનુષ્યને, આદર્શ મનુષ્યને છાજે એવી રીતે જીવતા શીખવાનું છે. આવી રીતે જો જીવતા શીખીએ અને જીવનના આદર્શને અથવા ધ્યેયને દ્રષ્ટિ સમક્ષ રાખીએ, આનંદ આનંદ જીવનમાંથી. ભગવાન કે છે, સંકલ્પોનો પરિત્યાગ કરી આસન પર યોગી બેસે છે, સાધક બેસે છે, સમય ફાળવીને અને જે વિચારોને ભાવો મનમાં પેદા થાય છે તે વિચારોને ભાવોમાંથી પોતાના મનને ઉપરામ કરવા માટે, મુક્ત કરવાને માટે પ્રયત્નો કરે છે. ધીરે ધીરે પોતાના આત્માની અંદર, પોતાના દિલની દુનિયાની અંદર ડૂબકી મારવાનું કાર્ય શરૂ કરે છે. બધા જ બાહ્ય વિચારોને ધીરે ધીરે ઓછા કરે છે, બંધ કરી દે છે, ભગવાનના જ જપ કરે છે, ભગવાનનો જ વિચાર કરે છે, ભગવાનના જ રૂપનું ધ્યાન ધરે છે, અથવા પોતાનું જે આત્માનું સ્વરૂપ છે એ આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરે છે. પછી એ ચિંતન મનનની પ્રક્રિયામાંથી પણ મુક્ત બની જાય, વિચારને શાંત કરી દે છે, શાંત કરીને બેસી જાય છે સાધક યોગી, અને એમ કરતા કરતા એનું મન શાંતિનો અનુભવ કરે છે. આ મન જ્યારે એને ધ્યાનમાં જોડવામાં આવે છે ત્યારે, જ્યારે એને નામ જપમાં લગાડવામાં આવે છે ત્યારે, એને આદત નથી, ટેવ નથી, વર્ષોથી જન્મોથી સંસારના વિનશ્વર પદાર્થોનું ચિંતન મનન કરવાની ટેવ પડેલી છે, એટલા માટે છટકી જાય છે, વળી પાછું સંસારના વિષયોનું ચિંતન કરે છે. ભગવાન કહે છે, સાધકે નિરાશ ન થવું, આ પ્રમાણે થવાનું જ છે એમ સમજી લેવું. એકાદ ધ્રુવ જ પોતાના મનને જલ્દી એકાગ્ર કરી શકે, એકાદ પ્રહલાદ, એકાદ દેવર્ષિ નારદ, એકાદ રામકૃષ્ણ પરમહંસ, એકાદ રમણ મહર્ષિ પોતાના મનને સહેલાઈથી સ્વસ્થ કરી શકે, સ્વ પોતાની અંદર સ્થિતિ કરનારું કરી શકે, એક પરમાત્માનું અનુસંધાન સહેલાઈથી સાધી શકે. બીજાઓને તો સંઘર્ષ કરવો જ પડવાનો, સમજી જ લેવાનું, પણ સંઘર્ષથી ડરવાનું નથી સાધકે, આગળ ને આગળ ચાલ્યા જ કરવાનું છે, હિંમતપૂર્વક આગળ ચાલવાનું છે, નિડરતાથી આગળ વધવાનું છે, પરમાત્મામાં વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે, મક્કમ નિર્ધારથી આગળ વધવાનું છે કે એક દિવસ હું મારા મનને વશ કરી શકીશ, એક દિવસ હું મારા મન ઉપર નિયંત્રણ કરી શકીશ, એક દાડો હું મારા મનને શાંત કરી શકીશ, એક દિવસ મારા મનને શુદ્ધ કરી શકીશ, એક દિવસ મારા મનને સાત્વિક બનાવી શકીશ, એક દિવસ મારા મનને સ્વસ્થ કરી શકીશ, બધું કરી શકીશ પરમાત્માની કૃપાથી. આવા દ્રઢ નિર્ધારથી સાધકે આગળ વધવાનું. અને જ્યાં જ્યાં મન બહાર જાય, જપ કરતી વખતે, ધ્યાન કરતી વખતે, ત્યાં ત્યાંથી તે મનને પાછું વાળી અને પાછું ભગવાનમાં જોડવાનું. ભગવાન સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષત મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતત શનૈ શનૈરુપરમેત બુદ્ધિયા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદ અપિ ચિંતયેત. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્યૈતત આત્મન્યેવ વશમ નયે. ચંચળ મન જ્યાં જ્યાં જાય ભગવાન કે છે, ત્યાં ત્યાંથી તે તે બાહ્ય વિષયમાંથી તેને પાછું વાળવું. આત્મની એવ વશમ નયે, ભગવાન કે છે આત્મામાં જ તે મનને વળી પાછું જોડવું, વળી પાછું કેન્દ્રિત કરવું, નિરાશ થયા વગર હિંમત રાખીને સાવધાન બનીને. અને એમ વર્ષોનો પ્રયત્ન થઈ જાય, એમ દિવસો મહિનાને વર્ષો વીતી જાય, પછીથી સાધક પોતાના મનનું નિયંત્રણ કરી શકે. પછી સાધક પોતાના મનનું નિયંત્રણ કરી અને સમાધિ અવસ્થામાં ડૂબી શકે છે. પછી અતિન્દ્રિય પ્રદેશના દરવાજા ઉઘડી જાય છે. પછી પરમાત્માની અનુકંપાનો અનુભવ સાધક કરી શકે છે. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાંગતિ. મન શાંત બને, શાંત બને એટલે જે સુખ શોધી રહ્યા છીએ તે આપોઆપ અંદરથી પ્રાપ્ત થાય. પ્રશાંત મનસમ યોહિનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. યોગીને જે સુખ સાંપડે છે એને માટે ભગવાને ત્રણ શબ્દોના પ્રયોગો કર્યા, ત્રણ વિશેષણોથી એ સુખને બતાવ્યું ભગવાન. ઉપૈતિ શાંતરજસમ એક વિશેષણ, શાંતરજસમ આ સુખ કેવું, ભોગીનું સુખ કેવું, ભોગીનું સુખ શાંતરજસમ નથી, રજસવાળું છે. રજસ રજોગુણ, રજસનો બીજો અર્થ થાય મલિનતા. ભોગીનું સુખ મલિનતાવાળું, વિષયવતી વૃત્તિવાળું છે. પ્રકૃતિનું સુખ છે, પ્રકૃતિના વિષયોના ઉપભોગનું સુખ છે. યોગીનું સુખ કેવું છે, ભગવાન કહે છે શાંત રજસમ, મલિનતા વગરનું છે, રજોગુણ વગરનું છે, શુદ્ધ સત્વગુણના પરિણામે પ્રાપ્ત થનારું સુખ છે, આગળનું સુખ છે. એટલે એક સુખને બતાવવા માટે ભગવાને શાંત રજસમ શબ્દ પ્રયોગ કર્યો. એ જ સુખને વર્ણવવા માટે ભગવાન બીજો શબ્દ કરે છે, પ્રયોગ કરે છે. ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ, પરમાત્માના અનુસંધાનના પરિણામે પ્રાપ્ત થનારું સુખ. પ્રકૃતિના અનુસંધાનથી પ્રાપ્ત થનારું નહીં, પરમાત્માની સાથેના સંબંધથી સાંપડનારું સુખ બ્રહ્મભૂતમ. આ યોગી હવે બ્રહ્મભૂત બની ગયો, પરમાત્માની સાથે એક રૂપ બની ગયો, પરમાત્માની પાસે પહોંચી ગયો અને એને જે સુખ મળ્યું તે બ્રહ્મભૂત સુખ છે. આ બીજા સુખનું વર્ણન ભગવાને કર્યું, બીજી રીતે કર્યું. ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ. અને પછી ત્રીજું વર્ણન કરે અકલ્મષમ. અકલ્મષમ કોઈ કિલમિશ રહ્યું નહીં હવે યોગીની અંદર, કોઈ દોષ રહ્યો નહીં યોગીની અંદર, નિર્મળતા થઈ ગઈ, એકદમ નિર્મળતા. વિકારો હટી ગયા, વાસનાઓનું શમન થઈ ગયું, મમતા આશક્તિ ને રાગ દ્વેષની બધી જ ગ્રંથિઓનું ભેદન થઈ ગયું. હવે અવિદ્યા પણ અસ્તાચલ પર પહોંચી ગઈ છે, હવે તો અધ્યાત્મ વિદ્યા જ પરિપૂર્ણપણે પ્રકાશી ઉઠી છે અને એને લીધે જ પરમાત્માનો અનુભવ યોગીને માટે સહજ બન્યો. તો હવે કોઈ કિલમિશ રહ્યું નથી, દેહાધ્યાસ પણ રહ્યો નથી, આવી નિર્મળતાની પરાકાષ્ઠા પર યોગી પહોંચી ગયો. અને એને લીધે જે એને પરમાત્માનો અનુભવ થયો, એને લીધે જે એને સુખ અને આનંદનો અનુભવ થયો, તેવું સુખ તેવો આનંદ ભગવાન કહે છે આવો આનંદ આવું સુખ ઉત્તમ પ્રકારના યોગીને પ્રાપ્ત થાય. આપણો આ જન્મજાત અધિકાર આપણે આ ભૂલી ગયા. ફ્રીડમ ઇઝ અવર બર્થ રાઇટ. લોકમાન્ય તિલકે કહ્યું, સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર, ફ્રીડમ. પણ ફ્રીડમ એટલે કાંઈ પોલિટિકલ ફ્રીડમ જ એકલી કે? ફ્રીડમ એટલે કાંઈ આર્થિક ફ્રીડમ જ એકલી? ફ્રીડમ બધી જાતની ફ્રીડમ. આ મનની ગુલામી, આ ઇન્દ્રિયોની પરવશતા, પરાધીનતા, આપણા પોતાના સંકલ્પો, આપણા પોતાના વિચારો, તર્ક વિતર્કો, એની નાગચૂડમાં આપણે બંધાયેલા છીએ, એની ઉપર પહોંચી શકતા નથી. આ પણ ઘોર ગુલામી, આપણી પોતાની આદતોની ગુલામી છે, આપણા પોતાના સ્વભાવની ગુલામી, આપણી પોતાની પ્રકૃતિ, એના પાસમાં આપણે જકડાયેલા, એમાંથી બહાર નીકળી નથી શકતા. આ ગુલામીનો આપણને ખ્યાલ આવતો નથી. આ પણ ગુલામી છે. એ બધી જ ગુલામીઓ, ગુલામીના સમસ્ત પ્રકારોમાંથી આત્માને મુક્ત કરી દેવો, પોતે મુક્ત થઈ જવું, એ આપણો જન્મજાત અધિકાર. એને માટે જ આપણે આ ધરતી પર આવ્યા. આ મનુષ્ય શરીર એને માટે જ કામ લાગશે. બંધનોને વધારી પણ શકાશે, ગુલામીના બંધનો વધારી પણ શકાશે, ઘટાડી પણ શકાશે, જેની જેવી ઈચ્છા. જો ઘટાડવા હોય તો જાગૃત થઈ જવાની આવશ્યકતા છે. એક એક પળ સોનાની પસાર થાય છે, ફરી આવવાની નથી. સમય ચાલ્યો જાય છે, પ્રમાદ નથી કરવાનો, આળસ નથી કરવાની, અને પોસ્ટપોનમેન્ટ નથી કરવાનું, ટાળવાનું નથી. આપણે સત્કર્મ કરવાનું, અત્યારથી જ કામે લાગી જવાનું છે. અત્યારથી જ જે પણ આપણી અંદર ક્ષતિઓ હોય તેમના નિર્મૂલન માટે પ્રયત્નશીલ બની જવાનું, તો પરમાત્માની કૃપાથી તે કાર્ય સિદ્ધ થઈ શકે છે. શરીરમાં જ્યાં સુધી આત્મા છે, જ્યાં સુધી આ જીવન છે, ત્યાં સુધી બધું કરી શકાય. સુંદર દાસ પણ બની શકાય, સુંદર નાથ પણ બની શકાય, સુંદરતાના નાથ સ્વામી બની શકાય, અને સુંદરતાના નાથ બનવાને બદલે સુંદરતાના દાસ બની શકાય, શિકારી બની શકાય. તમારે દાસ બનવું હોય તો દાસ બની શકો, બધાના દાસ થઈ શકો, અને નાથ થવું હોય તો તમારી જાતના નાથ પણ થઈ શકો. બધી જ શક્યતાઓ આ જીવનની અંદર. દાનવ પણ થઈ શકો, દેવ પણ થઈ શકો, સત્કર્મ કરી શકો, દુષ્કર્મ કરી શકો, બીજાને સુખ શાંતિ આપી શકો, બીજાની સુખ શાંતિ અણી શકો, બીજાનું પોષણ કરી શકો, બીજાનું શોષણ કરી શકો. સર્વ પ્રકારની શક્યતાઓ આ જીવનમાં સમાયેલી છે. આપણે હવે જે કરવું હોય તેને માટેનો નિર્ણય કરી લેવો જોઈએ.
જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરી હરી તું કે. જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરી હરી તું કે. જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરી હરી તું કે. જ્યાં લગી હરીને
લઈ શકે તો દે.
લગી આત્મા અંગમાં છે ત્યાં લગી હરી હરી તું કે જ્યાં લગી આત્મા બીજું હરી
જીવન સમજી લે જ્યાં લગી આત્મા અંગમાં છે ત્યાં લગી હરી હરી તું કે
જ્યાં લગી આત્મા અંગમાં છે ત્યાં લગી હરી હરી તું કે
એક દિન આંગણે દીવા વિવાન વળી ઢોલ શરણાઈ વાગે
એક દિન આંગણે
દીવા વિવાન વળી ઢોલ શરણાઈ વાગે એક દિન આંગણે દીવા વિવાન વળી ઢોલ શરણાઈ વાગે
એક દિન આંગણે આત્મા અંગમાં છે ત્યાં લગી હરી
જ્યાં લગી આત્મા
અંગમાં છે ત્યાં લગી હરી હરી તું કે
આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરવામાં આવશે.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હે પ્રભુ, તમે પરિપૂર્ણ છો, તમારી અંદરથી જગતની ઉત્પત્તિ થાય છે તે પણ પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણને લેવાથી પૂર્ણ અપૂર્ણ બનતું નથી, પૂર્ણ પૂર્ણ જ રહે છે. તમારી પૂર્ણતામાં કોઈ બાધા પેદા થતી નથી. ત્રણ પ્રકારની શાંતિ આપો. શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ સૌને આપો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.